એ વખતે પર્વ જણાય ત્યારે પણ
સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દીવાની જેમ કરતા કર્મનું અનન્ય પણ હોવાથી જ્ઞાયક જ છે. જુઓ દ્રષ્ટિના વિષયમાં આપણે જ્ઞાયક શબ્દ વાપરો, નિશ્ચયના નયના વિષયમાં આપણે જ્ઞાયક વાપરો. હવે જે જ્ઞાનની પર્યાય માં પર જણાય છે ત્યારે પણ જ્ઞાયક છે અને પોતાનો શુદ્ધાત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં જતા જણાયો જ્ઞાયક તે પણ ત્યારે પણ જ્ઞાયક જ્ઞાત ચેતો તે છે. સર્વ અવસ્થામાં ભગવાન આત્મા જણાય છે, સવિકલ્પ અવસ્થા હો કે નિર્વિકલ્પ અવસ્થા હો, પર જણાય ત્યારે પણ જાણનાર જણાય અને ભગવાન આત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યારે પણ આત્મા જણાય. એ છે કરતા કર્મનું અનન્ય પૂર્ણ હોવાથી દીવાની જેમ, જો નીચે કાંસ વાંચી લઈએ આપણે, જેમ દીપક દીપક લીધો ને ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે, ઘડાને પ્રસિદ્ધ કરે જયારે દીવો ત્યારે ઘડામાં થતો નથી, એ તો પ્રકાશમય રહ્યો છે એમાં દીપક છે અને પોતાને એટલે પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કઈ નથી. તેમ નાયકનું જાણવું એમ કે દીવાનો પ્રકાશ છે એ જયારે ઘડાને પ્રસિદ્ધ કરતો હોય તો પણ દીપક છે અને એની જે પ્રકાશની પર્યાય છે એ દીપકને પ્રસિદ્ધ કરે છે ત્યારે દીપક જ છે. દીપક તો દીપક જ છે સર્વ અવસ્થામાં. દીવો છે કે ગમે એટલા પણ પદાર્થને પ્રસિદ્ધ કરતો હોય ત્યારે પણ દીપક જ છે, દીપકે પોતાનું સ્વરૂપ છોડ્યું નથી અને પર રૂપે થતો નથી, ઘરા રૂપે પ્રકાશ થતો નથી, પ્રકાશ તો પ્રકાશ રૂપે ગયો છે એમ અને એ પ્રકાશ પોતાની જ્યોતિને પ્રસિદ્ધ કરે ત્યારે પણ દીવો છે. કરતા કર્મનું અનન્ય પૂરું હોવાથી એટલે દીવો પોતે પરણમે છે પ્રકાશ રૂપે અને પ્રકાશ રૂપે પરણમે છે માટે કરતા અને પોતે પોતાને પ્રકાશે છે માટે પોતે જ કર્મ એટલે કરતા કર્મનું અનન્ય એમ જ્ઞાનમાં પણ એમ કે છે. જુઓ એનો ખુલાસો, પોતે નાયક છે એમ કેમ કહ્યું, હવે એનો ખુલાસો લીટી કરીને, પોતે જાણનારો માટે પોતે કરતા, પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યા એવું પણ નહીં પોતાને જાણ્યો માટે પોતે જ કર. હવે આમાં એક ખૂબી છે કે આત્મા જાણનારો છે માટે પોતે કરતા અને જણાયો પણ પોતે માટે પોતે જ કર. જાણનારો આત્મા જ્ઞાયક કરતા અને જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે કર્મ એમ ના લેવું. ભેદ અપેક્ષાએ જ્ઞાનની પર્યાયને કર્મ કહેવાય. જે જ્ઞાન આત્માને જાણે છે પ્રસિદ્ધ કરે તો આત્મા કરતા કહેવાય, પ્રેમો માટે કરતા કહેવાય ને. ઓમ તો અકર્તાનો પારો તો ગયો, હવે કરતાનો પારો જ્ઞાન પ્રદાન કથનથી કે છે કે આત્મા આત્માને જાણતો પ્રેમો પરણમી રહ્યો છે સર્વ અવસ્થામાં. તો જે જાણનારો છે પોતે માટે પોતે કરતા અને જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે કર્મ એમ ન લે પણ જે જણાય પોતે જાણનારો પોતે કરતા અને જણાયો પણ જે જાણનારો માટે પોતે કરતા જાણવા રૂપે પરિણામો માટે પોતે કરતા કરતા અને કર્મ પણ આખો આત્મા કર્મ પર્યાય ન લેવું. ભેદ અપેક્ષા એ પર્યાયને કર્મ કહેવાય જ્ઞાનની પર્યાય અને અભેદ અપેક્ષા એ આખા આત્માને કર્મ કહેવાય. કેમ કે આખો આત્મા જણાય પોતે જણાયો માટે આખો આત્મા પોતે કર્મ છે. એટલે દ્રવ્ય ને પર્યાય સ્વરૂપ આખી વસ્તુ જે જ્ઞેય થયું એ જ્ઞાનમાં જ્ઞેય થઈ ગયું. પેલા પારામાં ધ્યાનમાં ધ્યેય બતાવ્યું, આમાં જ્ઞાનમાં જ્ઞેય થયું. સમય એક તે જણાય છે આશ્રયભૂત, એ તો દ્રષ્ટિનો ધ્યેય બતાય. હવે જયારે ધ્યેયનું ધ્યાન થયું ત્યારે જ્ઞાતા ધ્યાન ને ધ્યેય, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય એક રૂપે જે પર્યાય સાપેક્ષ આત્મા આવી ગયો, એમાં પર્યાય નિરપેક્ષ હતો, પર્યાય રહિત, આમાં પર્યાય સહિત અવ્યવહાર નિશ્ચય, અંદર નો નિશ્ચય, અંદર નો વ્યવહાર, આમાં શુભ ભાવ ન લેવો, અંદર નો પર્યાય થી સહિત દ્રવ્ય ને લેવું એ વ્યવહાર, અને પર્યાય થી રહિત દ્રવ્ય કહેવાય એ નિશ્ચય. આ
નિશ્ચય
પરાકાર જાણનારો માટે પોતે કરતા બહેનો, જો પરિણમો બોલો તો અપરિણામી હતો, એ પેલા પારામાં અપરિણામી સિદ્ધ કર્યું, એમાં પરિણમન થી રહી છે પ્રમત અને અપ્રમત, એનાથી રહી છે. દ્રષ્ટિ કરાવી અને દ્રષ્ટિની સાથે
જ્ઞાન કરાવે છે,
દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય 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 તો જ્ઞાન ના પડખાથી જુઓ તો આત્મા પરિણમે છે, અને દ્રષ્ટિના પડખેથી જુઓ તો આત્મા અપરિણામી છે. અપરિણામી પણ છે અને પરિણામી પણ છે, કથનથી અપરિણામી ને કથનથી પરિણામી. પરિણામી કેમ કહ્યું કે પોતાને જાણવા રૂપે પોતે પરિણમે છે, તદ્દન કઈ કુટસ્થ નથી, તદ્દન સર્વથા કઈ કુટસ્થ નથી. જો કુટસ્થ હોય તો મિથ્યાત્વ નો વ્યય સમય દર્શન થાય જ નહીં. સર્વથા એકાંતે કુટસ્થ, એકાંતે અપરિણામી હોય તો કોઈ કાળે પણ અનાદિ નો મિથ્યા દ્રષ્ટિ જીવ એ મિથ્યાત્વ નો અભાવ થઈ શકે જ નહીં અને સમય દર્શન ન થાય. પણ આત્મદ્રવ્ય જ્ઞાન પ્રધાન કથન થી જોવામાં આવે તો પરણમે છે, સમયે સમયે નિરંતર પરણમે છે. દ્રવ્ય દ્રષ્ટિ અપરિણામી છે, પણ પર્યાથી વ્યવહાર નીતિ જોવામાં આવે તો તે આત્મા સમયે સમયે પરણમે છે. ઉત્પાદન જોયુક્તમ સત બે નું જ્ઞાન એક સમયમાં દ્રષ્ટિનો વિષય પણ દ્રષ્ટિમાં આવવો જોઈએ અને જ્ઞાનનો વિષય પણ જ્ઞાનમાં આવવો જોઈએ. દ્રષ્ટિનો વિષય તો દ્રષ્ટિમાં આવે ત્યારે જ્ઞાનનો વિષય પણ જ્ઞાનમાં આવી જાય છે, અનુભવ થતા ત્યારે જાણના જાણવા રૂપે પોતે પડ્યું, પોતાને જાણવા રૂપે પોતે પડ્યું, માટે પોતે કરતા અને પોતે પોતે જણાયું માટે પોતે જ કર્મ. ત્યારે કરતા કર્મનું અનન્ય પણ થયું, કરતા ને કર્મનો ભેદ છૂટી ગયો. કરતા આત્મા અને પર્યાય કર્મ એ ભેદ, પણ કરતા અને કર્મ અનન્ય અનન્ય તેનો તે તેનો તે કરતા પણ પોતે અને કર્મ પણ પોતે અનન્ય અભેદ કરીને.
કરતા કર્મ એક દ્રવ્યમાં હોઈ શકે,
એક દ્રવ્યમાં હોય,
એ દ્રવ્યો ન
હોય. એ કરતા આત્મા અને કર્મ પણ આત્મા,
એનું જ કર્યું
કર્મ, એનું કર્મ
થયું.
એ કરતા અને કર્મ એ બે કારક લીધા, છ કારક આવી ગયા. બે કારક થી શરૂઆત કરી તો એમાં આત્મા આત્માને આત્મા થી આત્મામાં આત્મા માટે આત્માને આધારે જણે છે, છ કારક આવી ગયા, કારક ષટકારક રૂપે આત્મા પોતાને જ્ઞાન રૂપે પડી. તો પણ એ અભેદ છે, કરતા અલગ, કર્મ અલગ, કર્ણ સાધન અલગ, અપાદાન અલગ, એમ નથી. એક જ આત્મા છે, એક આત્મા જ પોતે કરતા છે અને એ આત્માનું નામે કર્મ છે. પરિણામી જે દ્રવ્ય છું આત્મા, આત્માને જાણવા રૂપે પરણમે છે, ત્યારે જાણનારો પોતે માટે પોતે કરતા અને પોતે જણાય, પર જણાયું નહીં, પોતે જણાય છે. માટે જાણનારો પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે કર્મ. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. જેમ દીપક ઘટપટ આદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં એ દીપક છે, દીવો તો દીવો છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે,
તો પોતાના માટે છે,
અન્ય કઈ નથી.
અન્ય પ્રકાશ થાય ભલે જાણે ન જાણે ગમે તેમ થાય, પણ પોતે પોતા માટે
તેમ જ્ઞાયક નું સુગંધ ભાવાર્થ. અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે, ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી. જે ઉપર આપણે શુભાશુભ રૂપે પ્રણમતો હતો તો પણ તે શુભાશુભ રૂપે થતો નથી, પોતે તો એવો નેવો રહીએ છે. એ વાત સમજાવે છે કે પર્યાયમાં અશુદ્ધપણું જે થાય છે એ પરદ્રવ્યના સંયોગથી આવે છે, એટલે પરદ્રવ્યના વશે જયારે પરિણતિ થાય ત્યારે પર્યાયમાં અશુદ્ધપણું પ્રગટ થાય છે. ત્યાં એવી સ્થિતિ હોય ત્યાં ભલે મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં પણ તો પણ ત્યાં મૂળ દ્રવ્ય તો મૂળ એટલે જ્ઞાયક ભાવ, મૂળ દ્રવ્ય તો જ્ઞાયક ભાવ તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી. અન્ય દ્રવ્યરૂપ એટલે શુભાશુભ ભાવ રૂપે થતું નથી કે કર્મ કે નો કર્મ રૂપે થતું જ નથી. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જુઓ આત્મા મલિન નથી થતો, અવસ્થા મલિન થાય છે એને આશ્રવ કહેવાય, અને અવસ્થા નિર્મળ થાય તેને સંવર કહેવાય. એ ફેરફાર થાય છે મલિનતા અને નિર્મળતા થાય છે એ પર્યાયમાં, પણ દ્રવ્યમાં તો છે ને ત્રણેય કાળ નિર્મળ છે, તેના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. એક એક શબ્દની કિંમત છે. દ્રવ્ય મલિન નથી થતું, ઉપચારથી એમ કહેવાય કે આત્મા અશુદ્ધ થયો, આત્મા રાગી થયો, આત્મા મિથ્યા દ્રષ્ટિ થયો, એ ઉપચારનું કથન છે.
નિશ્ચયનું કથન નથી,
નિશ્ચયનું કથન નથી, વ્યવહારનું કથન છે. એમ ધ્યાન જોવા અમે લખે માત્ર શબ્દ વાપરો ઓનલી, પર્યાય મલિન થાય છે. માત્ર શબ્દ એટલા માટે વાપરો કે પર્યાય મલિન થાય અને આત્મા પણ મલિન થઈ જાય, નિર્મળ પણ છોડી દે તો કોના આશરે મલિન ટાળે. માટે આત્મા મેલો થતો નથી, કપડું મેલું થયું નથી, કપડાની અવસ્થા માત્ર માટીના સંગે મલિન થઈ છે. માત્ર કપડું મેળવું થયું એમ કહેવાય, વ્યવહારીજનો બોલે ખરા, પણ એમ નથી. માત્ર માટીના સંગે કપડાની અવસ્થા મલિન થઈ છે એમ માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે છે. હવે એ જ વખતે જયારે પર્યાય મલિન થઈ છે એ વખતે કપડાની સ્વભાવથી તમે જો બહેનો માતા તો કપડાના સ્વભાવને જોવે છે, મલિનને તો જોતા નથી, તો કોણ કરી નાખે, કારણ કે એ તો હમણાં નીકળી જશે. એટલે તમને મુખ્યતા બહેનોને મુખ્યતા કપડાની છે, એટલે તમને એક અપેક્ષા એ તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, પણ કેની કપડા એ વાત કરી કરો. કપડાનું દ્રષ્ટાંત સમજાય કે માતા બહેનોને તો આ મલિન છે, દેખો કાવી કે કપડું વેળું થઈ ગયું કે હવે સફેદ થશે નહીં. અરે શું વાત કરે, અત્યારે સફેદ છે, સફેદ છે અને હમણાં મેલ નીકળી સફેદ પર્યાયમાં થઈ જશે. એમ એમ જો કપડા ઉપર તમારી સફેદ ઉપર તમે ગ્રહણ કરો છો, મલિન અવસ્થાને તમે ગ્રહણ કરો છો, તો જ તમે સાબુ નાખો, પાણી નાખો, ધોવાનો પ્રયોગ ક્યારે કરો છો કે તમારા નજરમાં કપડું સફેદ દેખાય. મલિન પર્યાય વખતે માતાઓ કપડાને સફેદ જોઈ લે છે. એમ જ્ઞાનીઓ પર્યાયની મલિનતા વખતે નિર્મળ પરમાત્મા છે એમ શ્રદ્ધામાં લઈને એનો અનુભવ કરી લે છે. બરાબર છે,
બરાબર.
હા ચોખ્ખું આમાં લખેલું દેખાય, કેવું સર દેખાય, દેખાય. લાયક પ્રાણીને જો હટ પ્રયોગ ન કરે, મધ્યસ્થ થઈને પોતાના સ્વરૂપને સમજવાનું જો કામી હોય, તો અત્યારે સંસાર અવસ્થામાં તો આત્મા મલિન થઈ ગયો. ભાઈ આત્મા મલિન નથી થયો, માત્ર તું જરાક જો, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ ગઈ છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, એટલે શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે. અને પર્યાય અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય. પર્યાયને પણ અવસ્થાની દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ નાયકોનું માત્ર છે. આત્માનો મૂળ જે સ્વભાવ છે એ તો નાયક નાયક માત્ર છે. અને તેની અવસ્થા ઉદગલ કર્મના નિમિત્તથી રાગાદી રૂપ મલિન છે તે પર્યાય છે. દ્રવ્ય તો શુદ્ધ નિર્મળાનંદ જ્ઞાન ભાવ છે અને એની પર્યાયમાં પરદેવીનું જ્યાં સુધી અવલંબન લઈએ ત્યાં સુધી રાગાદી રૂપ મલિન પર્યાય દેખાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ છે દેખાય છે. એકલી માત્ર દ્રવ્યને ન જુઓ તમે અને એકલા પરિણામને જુઓ તો કપડું મલિન દેખાય છે, એની પર્યાય મલિન દેખાય છે. એમ આત્માને સ્વભાવની દ્રષ્ટિથી ન જોતા માત્ર એની પર્યાયથી જુઓ તો પર્યાયમાં તો રાગ દ્વેષના પરિણામ થાય છે, તો મલિન જ દેખાય છે. એમ માત્ર પર્યાયની દ્રષ્ટિ જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે અને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે એ વખતે જોવામાં આવે જોઈ શકાય છે, જોઈ શકાય છે. જોવામાં આવે તો નાયક પણ તો નાયક પણ છે, કઈ જળ પણ થયું નથી. શુભ અને શુભ ભાવ પર્યાયમાં દેખાય છે એ મલિન છે, એ જળ છે. પણ એને ગૌણ કરીને આમ જ્ઞાયક તરફ જુઓ તો જ્ઞાયક તો જ્ઞાયક છે. એ જ્ઞાયક કઈ શુભાશુભ ભાવ જળ પ્રે થતો થયો નથી. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રદાન કરી કહ્યું છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન એટલે મુખ્ય કરીને કહ્યું છે. જે પ્રમત અપ્રમતના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. જો પ્રમત અને અપ્રમત બે દશા પરદ્રવ્યના સંયોગજનિત કહી, અશુદ્ધ અને શુદ્ધ બધી પર્યાયો પરદ્રવ્યના સંયોગજનિત, સ્વભાવજનિત નહીં. પરદ્રવ્યનો જયારે સદભાવ નિમિત્ત હોય ત્યારે પ્રમત દશાઓ થાય અને પરદ્રવ્યના સંયોગનું લક્ષ છૂટી જાય ત્યારે એની શુદ્ધ પર્યાયો થાય. તો પણ પરદ્રવ્યના અભાવનું નિમિત્ત એમાં આવે છે. પરદ્રવ્યના સદભાવનું નિમિત્ત, અભાવનું નિમિત્ત, વિતરાગી પર્યાય થાય એમાં કર્મના અભાવનું નિમિત્ત. તેથી વિતરાગી પર્યાય પણ પરદ્રવ્યના સંયોગ નિમિત્ત થઈ એનો અભાવ થયો માટે થયું અહીંયા એટલે અપેક્ષા આવી. જો આમાં કેટલું અભાવની અપેક્ષા આવી, ઓમાં પ્રમત્તમાં સદભાવની અપેક્ષા, રાગમાં સદભાવની અપેક્ષા, વિતરાગ ભાવ પ્રગટ થયો નવો એમાં કર્મના અભાવની અપેક્ષા, પણ બે માં અપેક્ષા આવી ને માટે બે પરિણામ પરદ્રવ્યના સંયોગજનિત છે, સ્વભાવજનિત નથી. જો સ્વભાવજનિત હો તો સ્વભાવ તો એનાથી અંદર તો કેમ પ્રગટ થઈ, માટે એનો અભાવ થતા થયું, માટે એટલી અપેક્ષા આવી, માટે અમે એને કર્મ સંયોગ કહી છે, કર્મકૃત કહી દીધી છે. પણ અભાવનું નિમિત્ત છે ને તે અપેક્ષા અને રાગ છે એ સંયોગ નો સદભાવ, સદભાવ નિમિત્ત અને અભાવ નિમિત્ત. અઘરું પૂરું સમજાય કે પુનપાપ આશ્રવ બંધ છે ચાર પ્રકાર, એ તો કર્મના સંયોગથી થાય એ તો સમજાય. પણ સંવર્ણી જાય ને મોક્ષ, આમાં મોક્ષે લઈ લો, અપરમતમાં મોક્ષ લઈ લો, એ કેવળ જ્ઞાન તો કહે છે કે એ જે પર્યાય શુદ્ધ પ્રગટ થઈ એ પણ કર્મ દ્રવ્ય જે છે પરદ્રવ્ય એના અભાવનું નિમિત્ત પણ વાયું, અપેક્ષા આવે માટે બધા ચૌદે ગુણ સ્થાન કર્મજન્ય છે. આહા, ચૌદે ગુણ સ્થાન યથાર્થા ચારિત્ર ને કેવળ જ્ઞાનની પર્યાય પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે, આત્મજનિત નથી. કેમ કે આત્મા તો પ્રથમ દેહ હતો,
એને ક્યાં અપેક્ષા હતી?
કેમ કે એ તો એનો કરનાર નથી, એ તો જાણનાર છે. કર્મ નો અભાવ થઈને થયું તો જાણ્યું, કર્મ ના અભાવ થી થયું, મારા થી થયું એમ જાણતો નથી. એટલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખતો સાધક એમ જાણે છે કે શુદ્ધિ ની વૃદ્ધિ થાય છે. પરદેવ ના સંયોગ જનિત પરિણામ છે. ધર્મ અને ધર્મ ની વૃદ્ધિ કઠણ પડે, જગત ના જીવ ને કઠણ પડ્યા, પણ વસ્તુ નિશ્ચિત આ છે. આપણે સમજી લેવું, જગત સમજે કે જગત ન સમજે, એની હારે કાંઈ આપણે લેવા દેવા કે સંબંધ નથી. બપોરના 12 વાગે આપણે ભોજન ઉપર બેઠા છીએ ત્યારે બધા ભોજન કરે છે. કોઈ ભોજન કરવા પહેલા બહાર નીકળતો નથી. કે ઉભા લ્યો, લંડનમાં આખા ગામમાં બોટલ લઈને તપાસ કરી લો કે બધા જમવા બેઠા, જમી લીધું પછી હું જમું. કોઈ એમ કહે? કોઈ નથી કરતો. ફટ ત્યાં ટેબલ ઉપર બેઠો અને થાળી આવી, જમવા મળી જાય. એ આ મોકો છે. બીજાઓ સમજે કે ન સમજે, એની સાથે મારે કાંઈ પણ લેવા દેવા. મને તો મારા ગુરુએ જે સમજાયું એ મારે સમજી લેવું, બસ. એકમાત્ર અહીંયા પુરુષાર્થ લગાડવું, બીજા સમજે ન સમજે ત્યારે કાંઈ સમજ. સામે તમારી સામે સાચું છે, ગુરુદેવની વાણીને જ્યાં ધ્યાન છે, સમજી ગયા? એક તમે ઉપાદાન તમારી પાસે રાખો, તમારો આત્મા નિમિત્તપણે રાખો ગુરુદેવને, જે પ્રસિદ્ધ જે ગુરુ તત્વ છે, સમજીએ. બેનસી પણ એના વાક્યોમાં લખે છે, 3-4 વખત ઉપકાર સુંદર વાપરો. હમણાં પરમાગમ સાર બહાર પીડ્યું ને, એમાં હસ્તાક્ષર બેનસીના છે, એ પણ જણાવે છે, હસ્તાક્ષરમાં લખે છે કે આ બધો ઉપકાર ગુરુદેવનો છે. સમજીએ, એટલે મુખ્ય વ્યક્તિ તો એક જ થઈ ને, ગુરુ તત્વ તો એક જ છે ને. ભલે ગુરુ કરતા શિષ્ય આગળ વધીને એકાવતારી થઈને મોક્ષમાં મેળ જાય કોઈ જીવ, તો પણ ગુરુ તત્વ તો એ જ છે કે નહીં?
ગુરુ ન હોત તો ક્યાં?
હા, જો ગુરુ ન હોત તો જ્ઞાતિન ભાઈ ક્યાંથી પામત, બેનસી ક્યાંથી પામત? એ ગુરુ તત્વ તો ગુરુ તત્વ છે ને, એ કોઈ ગૌણ નથી. શકે શું આ પંડિતો? અગાઉના પંડિતો એ બહુ કામ સારું કર્યું છે.
આચાર્ય પણ કમાલ કરી
ગયા.
આ
તો મહાભાગ્ય હોય ને એને આ સમયસા શાસ્ત્ર હાથમાં આવે, નકર સમયસા શાસ્ત્ર નું કોઈ નામે સાંભળે ને એમને જિંદગી પૂરી થઈ જાય. હવે આ 80 લાખ ની વસ્તી, એમાં 5-25-50 માણસ ને કે 100-200 માણસ ના હાથમાં આવે સમયસર. બાકી કોને હાથમાં? બિચારા આ યુરોપિયન છે, એ ભગવાન હાથમાં છે, એ છતાં એને નિમિત્ત નો યોગ નથી મળતો. નિમિત્ત નો યોગ મળવો પણ દુર્લભ, સતની વાણી કાન ઉપર આવવી પણ દુર્લભ. માટે કે છે, અરે સાંભળ, આ તો પરદ્રવ્ય ના સંયોગ જનિત પર્યાય છે. હા, સદભાવ ને ભાવ બે નિમિત્ત પર્યાય વિનાયક બંધ કરી દે, પર્યાય તારી પર્યાય ની જોવાનો બંધ કરી દે. તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે. એ અશુદ્ધતા પ્રમાતા પ્રમત અશુદ્ધ રહીનો વિષય થઈ ગયો, વ્યવહારની નો. અશુદ્ધતા શુદ્ધ પર્યાય ને પણ અશુદ્ધ કહી, એ વ્યવહારની નો વિષય છે. માટે ભલે શુદ્ધ પર્યાય છે પણ ભેદ છે ને, ભેદ છે તે અશુદ્ધ રહીનો વિષય, શુદ્ધ રહીનો વિષય નથી. એટલી અપેક્ષા ધ્યાનમાં રાખ્યો. અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર છે, અસત્યાર છે, ઉપચાર છે. ગૌણ, વ્યવહાર, અભૂતાર, અસત્યાર ને ઉપચાર એ ખરેખર આત્મા નથી. એમ દ્રવ્ય દ્રષ્ટિ હમે, દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે, તે કારણે ભગવાન આત્મા તો અનાદિ અનંત જ્ઞાયક પણ રહેલો છે, એ પર્યાય થતો નથી, એમ તેમાં ભેદ નથી, તેમાં અપ્રમત અપ્રમતના પર્યાયના જે ભેદો છે એ અભેદની દ્રષ્ટિ કરતા અભેદમાં ભેદ નથી, માટે અભેદમાં ભેદ નથી, માટે ભેદ દેખાતો નથી. પર્યાયનો જે ભેદ છે એ અભેદમાં નથી, ધ્રુવમાં ઉત્પાદય નથી, તો ધ્રુવને લક્ષ્ય કરતા ઉત્પાદય દેખાતો જ નથી, કેમ કે ઉત્પાદય એમાં નથી. પ્રમાણ જ્ઞાન ની અપેક્ષા એ ઉત્પાદ પણ છે, વ્યય છે અને ધ્રુવ છે, પણ નયની દ્રષ્ટિથી નયની દ્રષ્ટિથી દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો ઉત્પાદ દેખાતો જ નથી ને, એમાં છે નહીં ને, અભેદમાં ભેદ દેખાતો નથી. તેમાં ભેદ નથી, તેથી તે પ્રમત અપ્રમત નથી. નાયક એવું નામ પણ હવે વળી આવ્યું. બીજો પારો, પેલો પારો પૂરો થયો, બીજો પારો. નાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જયારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય. તેવું જ એટલે ખાટો પદાર્થ હોય તો ખાટો એમ ગણાય, મીઠો હોય તો મીઠો ગણાય, જેવો પદાર્થ હોય એવું જ્ઞાનમાં અહીંયા ગણાય. તો પણ ખાટો પદાર્થ ગણાય તો જ્ઞાન ખાટું ના થાય, થાય નહીં ને, તો પણ જ્ઞેય કરત અશુદ્ધતા તેને નથી. કેમ નથી? કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું, ખાટો પદાર્થ જ્ઞાનમાં જણાયો, તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. આ હું જાણનારો છું તે હું જ છું, આ જે જણાય છે તે હું નહીં. જ્ઞેયો જણાય છે તે હું નહીં, જે જાણનાર છે તે જ હું છું, અન્ય કોઈ નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ, પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો, એટલે કરતા ને કર્મ નો અભેદરૂપ અનુભવ થયો, કરતા ને કર્મ ભેદ નહીં, અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે છે, અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે છે. પર્યાય કર્મ ન બન્યું, આખો આત્મા કર્મ બન્યું, અભેદ અભેદરૂપ અનુભવ થયો. એમ આવો એક જ્ઞાયક પણ માત્ર પોતે શુદ્ધ છે. આ શુદ્ધનીનો વિષય છે, અન્ય પરસંયોગ જનિત ભેદો છે તે બધા ભેદરૂપ. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે, અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે, તેથી વ્યવહારનીય જ છે, એમ આશય જાણો. અહીં એમ જાણવું કે જીનમતનું કથન શ્યાદવાદરૂપ છે, તેથી અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થ ન માનવું. એટલે જ્ઞાનના જ્ઞેય પણ છે એમ જાણવું, જ્ઞાનના જ્ઞેય પણ છે એમ જાણવું, પણ ધ્યાનના ધ્યેય પણ ન લેવો એને, સર્વથા અસત્યાર્થ છે એમ ન માનવું, એટલે કથનચિત અસત્યાર્થ લેવો એમ આશ્રય છોડવા માટે. કારણ કે શ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને શુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે. દ્રવ્ય સ્વભાવ દ્રવ્ય દ્રષ્ટિથી જો તો આદિ અનંત શુદ્ધ છે, એ પણ એનો એક ધર્મ છે દ્રવ્યનો, અને પર્યાયમાં પરદ્રવ્ય સંયોગ જેની જે વિકાર થાય છે અશુદ્ધતા, તે પણ એનો ધર્મ છે. આ તો પ્રમાણ જ્ઞાન થઈએ છે. હવે જયારે શ્યાદવાદ લેવો હોય ત્યારે પ્રમાણ જ્ઞાન આવું, પ્રમાણ જ્ઞાનના વિષયમાં શ્યાદવાદ હોય, પ્રમાણ જ્ઞાનનો આખો વિષય એમાં કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ એ પ્રમાણ જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે. આખું દ્રવ્ય શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. એ પર્યાય પણ જે વિકારી થઈ એ પર્યાય ધર્મથી થઈ છે, એ વસ્તુનું સત્વ છે, ધર્મ છે. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે, પરદ્રવ્યના અવલંબન લઈએ ત્યારે અશુદ્ધતા થાય એટલો ફેર છે, બાકી છે તો એનો ધર્મ, એ પર્યાય ધારી રાખેલો ધર્મ. અશુદ્ધતા પર્યાય ધારી રાખેલો એક સમયનો ધર્મ છે, એ ધર્મ એટલે પર્યાય સ્વભાવ, ધર્મ એટલે પર્યાય સ્વભાવ, અહીં ધર્મ એટલે પર્યાય સ્વભાવ, ગુણ ન લેવો ધર્મ લેવો. જો ગુણ લ્યો તો સ્વભાવ થઈ જાય, તો સ્વભાવ થઈ જાય, પણ એનો ધર્મ, ધર્મ એટલે ધારી રાખેલો ભાવ. એમ અશુદ્ધ નહીં અહીં હે કયો છે, કારણ કે અશુદ્ધ નો વિશેષ સંસાર છે, એનો આશ્રય કરો તમે તો સંસાર ઉભો થાય અને સંસારમાં આત્મા કેશ ભોગવે છે. જયારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે, દુઃખ મટે. એ રીતે દુઃખ મટાડવાને જો પ્રયોજન, દુઃખનો નાશ કરવા માટે શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. આ જગતના પ્રાણીઓ શુદ્ધનયનો ઉપદેશ આપે છે, જ્ઞાની ધર્માત્મા શુદ્ધનયનો ઉપદેશ આપે છે, શુદ્ધાત્માનો ઉપદેશ આપે છે કે તું એનું અવલંબન લે તો તારો સંસાર મટશે. અશુદ્ધનયન અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યા તો આવે છે. માટે શ્યાદવાદનું શરણ લઈ શુદ્ધનયનનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનનું પણ આલંબન નથી રહેતું. એટલે વિકલ્પાત્મક જે શુદ્ધનયન છે, નિશ્ચય નહીં કે હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, એવું જો વિકલ્પાત્મક શુદ્ધ નહીં કહેવાય સવિકલ્પ દશામાં, એનું આલંબન નથી રહેતું. નહીં પક્ષ છૂટી જાય, પક્ષાતિકરણ થાય. શુદ્ધ નહીં નો નિશ્ચય નહીં નો પણ પક્ષ રહેતો નથી. પક્ષાતિકરણ થી સાક્ષાત અનુભવીએ છીએ. જે વસ્તુ સ્વરૂપ છે તે છે એ પ્રમાણ દ્રષ્ટ છે, એનું પણ વિતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં જ્ઞાયક ભાવ પ્રમત અપ્રમત નથી એમ કહ્યું છે. આ પ્રમત અપ્રમત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી, એટલે એક થી છ તો પ્રમત કહેવાય છે, અને સાતમાંથી માંડીને ચૌદમાં સુધી અપ્રમત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધ નયની કથનીમાં છે. શુદ્ધ નયથી આત્મા નાયક, વ્યવહાર નયથી જુઓ તો ચૌદ ગુણસ્થાન છે, નિશ્ચય નયથી જુઓ તો ચૌદ ગુણસ્થાન ભગવાન આત્મામાં નથી. છે ને નથી, છે ને નથી, આમ જો તો છે અને આમ ઈ કરજો તો એમાં એ નથી. દેખાય પ્રમાણ પછી જો તો બે દેખાય, દ્રવ્ય પણ છે, પર્યાય પણ, જ્ઞાન નો વિષય.
એક આપણે એકમાં એક ગુણસ્થાન માંથી બીજા ગુણસ્થાન જાય છે એટલી બધી પર્યાય ચડતી છે.
પર્યાયો છે એ પલટે છે,
પલટે છે,
પલટે એ પર્યાય, અને ન પલટે કોઈ કાળે તે દ્રવ્ય.
દ્રવ્ય તો ત્રણે કાળે નિષ્ક્રિય છે
એટલે પલટવાનો પ્રશ્ન નથી,
કોઈ નથી.
એના સ્વભાવે
પલટે છે,
પર્યાય પલટે છે, નાશવાન છે, કર્મના સંખ્યા
જાય છે.
માટે બધા ગુણસ્થાનો છે એ વ્યવહાર નિલો વિશે જાણવા લાયક છે, પણ એનો આશ્રય કરવા એવું નથી. જાણવા લાયક છે,
જાણવા લાયક છે,
જાણવા લાયક છે. દ્રવ્ય ને જાણતા જાણતા પોતાના પરિણામો થાય એ જાણો, પણ પરિણામમાં અહમ બુદ્ધિ ન કરો. દ્રવ્ય સ્વભાવમાં અહમ બુદ્ધિ કરો અને પર્યાયો થાય એને જાણો. પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય, અશુદ્ધ પર્યાય તો સંયોગજનિત છે. અભાવ
નિમિત્ત,
સદભાવ નિમિત્ત અને અભાવ સાપેક્ષ થઈ ગઈ ને વાત. નિરપેક્ષ નથી દરિયો સ્વભાવ, નિરપેક્ષ ના પર્યાય સાપેક્ષ થઈ. એ પાંચ લબ્ધિ નો સ્વરૂપ એવું છે કે એક સૂક્ષ્મ લબ્ધિ, સૂક્ષ્મ લબ્ધિ એટલે સંઘની પચીસ ડિગ્રી થઈ ગયો હોય અને જ્ઞાનનો ઉગાડ છે, એને જ્ઞાનનો ઉગાડ, મનવાળો પ્રાણી છે, હિતાહિતનો વિચાર કરી શકે છે, એને સૂક્ષ્મ લબ્ધિ. લબ્ધિ એટલે પ્રાપ્તિ, જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાનની ઉગાડની પ્રાપ્તિ. સમજવાની શક્તિ, સમજવાની શક્તિ આવી ગઈ. સમજવાની શક્તિ મનવાળો પ્રાણી છે, એ દેશના આપે ગુરુ તો સમજી શકે એવી એનામાં ઉઘાડની શક્તિ આવી ગઈ, એને સૂક્ષ્મ લબ્ધિ કહેવાય. સંઘની પચીન્દ્રિય જીવ હોય એને સૂક્ષ્મ લબ્ધિ હોય. હવે સૂક્ષ્મ લબ્ધિ મળે જેને, અને પૂર્ણ યોગ મળ્યો અને દેશના લબ્ધિ મળે તો એનું નામ દેશના લબ્ધિ કહેવાય. દેશના ની પ્રાપ્તિ થઈ. બોલા પાંચ પછી બીજા પ્રકાર પછી કહીશ. આ એક પ્રકાર પેલો ઉમાય પાંચ છે, નામાય પાંચ છે. હવે સ્વપ્ન લબ્ધિ અને દેશના લબ્ધિ. દેશના લબ્ધિ એને પ્રાપ્ત થાય છે, ગુરુનો યોગ થાય છે, સાંભળે છે, દ્રવ્ય શુદ્ધ વાણી સાંભળી, એનું નામ દેશના લબ્ધિ. લબ્ધિ એટલે પ્રાપ્તિ. દેશના ની પ્રાપ્તિ થઈ. સોશ્રમ લબ્ધિ તો હતી, સોશ્રમ લબ્ધિ તો હતી ઉઘાડ. હવે દેશના મળી એને, સમજી ગયા? એ દેશના જયારે મળે છે ને સાંભળે છે ત્યારે એને વિશુદ્ધ લબ્ધિ થાય છે. એ વખતે કસાયની મંદતા હોય છે. આત્માની વાત સાંભળતો હોય ત્યારે વિશુદ્ધિ લબ્ધિ, વિશુદ્ધિ એટલે કસાયની મંદતા એ વખતે હોય છે. તીવ્ર કસાય ન હોય, એ વેપારમાં બેઠો નથી માટે એને કસાયની મંદતા કહેવાય, વિશુદ્ધિ લબ્ધિ. બરાબર. પછી પ્રયોગ લબ્ધિ. પ્રયોગ લબ્ધિમાં એના પરિણામ એ પ્રકારના મંદ થઈ જાય છે ઘણા કે જેના નિમિત્તે અંતઃકરણાન કરોડીની કર્મની સ્થિતિ બંધાય. એનાથી વધારે બંધાય નહીં, એનાથી વધારે કર્મ બંધાય નહીં એવા પરિણામની મંદતા થવા માંડે છે. એને પ્રયોગ લબ્ધિ કહેવાય. કર્મનો બંધ થાય સાંભળતી વખતે, પણ એ તો આત્માને ઉપલક્ષ છે. એટલે કર્મનો બંધ અલ્પ થાય છે, અલ્પ સ્થિતિનો બંધ થાય એને પ્રયોગ લબ્ધિ કહેવાય. આ ચાર પ્રકારની લબ્ધિ સુધી તો અનંતવાર જીવાયો. આ ચાર પ્રકારની લબ્ધિ સુધી તો જીવ અનંતવાર આવ્યો, પણ એ પાંચમી કર્ણ લબ્ધિ છે. એ કર્ણ લબ્ધિના પરિણામ, કર્ણ એટલે પરિણામ, કર્ણનો અર્થ આત્મસન્મુખ થતા થતા જે પરિણામ થાય એને કર્ણ નામ પરિણામ કહેવાય. લબ્ધિ એટલે પ્રાપ્તિ. એવા પરિણામની એને પ્રવૃત્તા થાય કે અનુભવ કાળ પહેલા એને કર્ણ લબ્ધિના પરિણામ પ્રગટ થાય. એટલે એની પરિણતિ જે બહિર્મુખ રહેતી હતી એ આત્મસન્મુખ આવી. સાધના કરે છે, સમ્યક દર્શનનો કાળ પાકે ત્યારે એના પરિણામ આત્માની સન્મુખ થાય. એ સૂક્ષ્મ પરિણામ છે, એ કેવળી ગમે છે. પોતે જાણતો નથી, પોતે તો જ્ઞાયકનું ચિંતન કરે છે, પોતે તો જ્ઞાયકના ચિંતનો કર્યો છે. આ કર્ણ લબ્ધિના પરિણામ છે એની સામે નજર જ નથી, એને જોતો જ નથી, એની મીટ તો ગ્રાહ્ય ખબર છે, સમજી ગયા? પણ એ વખતે બનાવ એવો બની જાય છે કે ઘણા સૂક્ષ્મ પરિણામ પ્રગટ થાય છે કે જેનો વ્યય થઈ, અભાવ થઈ અને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. એ છેલ્લા અંતર્મૃતના કાળમાં અનુભવ પહેલા કર્ણ લબ્ધિના પરિણામ આવીને ચાલ્યા જાય છે, આવીને પાછા વ્યય થઈ જાય છે. કર્ણના પરિણામ હોય ત્યાં સુધી અનુભવ ન થાય, પણ આવે ખરો. કર્ણના પરિણામ આવે અને આવ્યા એટલે અનુભવ થાય. ઓલી ચાર લબ્ધિ હોય તો કોઈને અનુભવ થાય પણ ખરો ને કોઈને અનુભવ ન થાય. પણ પાંચમા જે પરિણામ આત્મભિમુખ પરિણામ જે થાય છે એકદમ પરિણામ નો જોર દ્રવ્ય ઉપર આવે છે મીઠ, ત્યારે એને કર્ણ લબ્ધિના પરિણામ. નિર્વિકલ્પ થવા પહેલા સવિકલ્પ ના જે છેલ્લા સૂક્ષ્મ પરિણામ એ જે વ્યય થવાનું છે અને એનું નામ કર્ણ લબ્ધિ. એ પાંચ પ્રકારની ભગવાને લબ્ધિ કહી છે. એમાં ચાર લબ્ધિ સુધી તો અનંતવાર જીવ આવ્યો, પણ કર્ણ લબ્ધિના પરિણામ જો આવી જાય
એટલે
નિર્વિકલ્પ આવે. એટલે આ પ્રકારના એ પાંચ લબ્ધિ છે. બીજા પાંચ એવા પ્રકાર છે. સ્વભાવ સન્મુખ નો પુરુષાર્થ, એમાં પુરુષાર્થ થાય. સ્વભાવ ત્રિકા, સ્વભાવ સન્મુખ નો પુરુષાર્થ, એ પુરુષાર્થ બરાબર બે. હવે એ જ વખતે એ સમયે એને કર્મનો અભાવ થાય છે. સ્વભાવની સન્મુખ જાય છે પ્રવૃત્તિ ત્યારે કર્મનો અભાવ નિમિત્ત પડે ત્રણ. અને એ જે સમયે એ કાર્ય થયું, જે સમયે કાર્ય થયું એને કાળ લબ્ધિ કહેવાય. અને એ થવાનું જ હતું તો થયું, એમ નામ ભવિષ્યતા અથવા તો હોના
ક્રમબદ્ધ
પાંચ સંભાય સંભાય એટલે એવો સમૂહ ઉભો થાય છે પાંચ નો, એમાં હોય કાર્ય સિદ્ધિ થાય થાય ને. સ્વભાવ નિસર્ગ પુરુષાર્થ કરે એટલે દર્શન મો એનો ક્ષયાદી થઈ જાય, અને જે સમયે આત્માને સન્મુખ થયો તે સમયના કાળને કાળલબ્ધિ કહેવાય, અને એ સમયે પર્યાય થવાની હતી તે થઈ જાય, તેનું નામ હોનાર અથવા તો ભવિતવ્યતા યોગ્યતા, પર્યાયની યોગ્યતા. એ પાંચ સમવાય એક સાથે એને સમવાય કહેવાય, અને ઓને લબ્ધિ, પાંચ લબ્ધિ.
નામનો પેલો અધિકાર ગાથા 11મી ગુરુદેવ ફરમાવતા હતા કે આ ગાથા જૈન દર્શનનો પ્રાણ છે. 11મી ગાથાનો મથાળો. હવે વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પહેલા એમ કહ્યું હતું કે વ્યવહાર લઈને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો, તેના ઉત્તરોપ ગાથા સૂત્ર કહે છે. વ્યવહારો અભયથો ભૂયથો દેશીદો દુસુધણયો મદથમ અસીદો ખલ્લુ સમાય ગીઠી હવદી જીવો. વ્યવહાર નય ભૂતાર્થ દર્શિત શોધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થ નિરાશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય છે. ગાથાનો અર્થ વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્ય દ્રષ્ટિ છે. ટીકા. વ્યવહાર નહીં બધોય સગળોય અભૂતાર્થ હોવાથી કે છે ફરમાવે છે કે ત્રણેય કાળ પરાશ્રિત એવો જે વ્યવહાર નહીં અથવા ભેદાશ્રિત એવો જે વ્યવહાર નહીં બધો એટલે સગળો અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે. શું કહે છે કે વ્યવહાર નહીં બધોય અભૂતાર્થ અને અસત્યાર્થ હોવાથી અવિદ્યમાન એટલે જે નથી એને છે કહે, સત્યને અસત્ય કહે, અભૂત ન હોય એને છે કહે એવા અર્થને પ્રગટ કરે છે. એ વ્યવહાર નહીંના ભગવાને ચાર પ્રકાર પાડ્યા. એક અસદભૂત વ્યવહાર નહીં અને બીજો સદભૂત વ્યવહાર નહીં. હવે અસદભૂત વ્યવહાર નહીંના પણ બે પ્રકાર કે જીવમાં રાગ થાય છે તે બુદ્ધિપૂર્વક રાગ થાય છે, પોતાના જાણવામાં આવે છે એને જીવનો કેવો, તે ઉપચરિત અસદભૂત વ્યવહાર છે. ખરેખર રાગ છે તે જીવનો સ્વભાવ નથી, જીવનું સ્વરૂપ નથી, એ તો પરિણામનો મેલ છે. છતાં એ આશ્રવને જીવ કેવો અને એમાં પણ જે પોતાના જ્ઞાનમાં ખ્યાલમાં આવે ક્રોધ આવ્યો તો એ ખ્યાલમાં આવે છે ક્રોધ, તો એવા ક્રોધને રાગને જીવનો ભાવ કેવો એ અસદભૂત વ્યવહાર છે. અસદભૂત એટલે ખોટો વ્યવહાર છે, એ આત્માની જાતના ભાવ નથી, માટે ખોટો વ્યવહાર છે. અને ઉપચરિત અસદભૂત વ્યવહાર, ઉપચરિત એટલે કે પોતાના જ્ઞાનમાં ખ્યાલમાં આવી શકે માટે એને ઉપચરિત અસદભૂત વ્યવહાર કહેવાય. બીજું પોતાના ખ્યાલમાં ના આવે અને રાગાદી થતું હોય અંદરમાં પોતે એને પકડી ન શકે મન દ્વારા, તો એને અણુપચરિત અસદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. એટલે રાગના બે પ્રકાર, રાગ અસદભૂત વ્યવહાર છે એના બે પ્રકાર, ઉપચરિત અને અણુપચરિત. એટલે ખરેખર રાગ એ જીવનો સ્વભાવ ન હોવા છતાં, જીવનો ભાવ ન હોવા છતાં વ્યવહાર નહીં, રાગી જીવ, દ્વેષી જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવ, ક્રોધી જીવ, એવું જે પ્રતિપાદન કરે છે એ પ્રતિપાદન સાચું નથી, એ જૂઠું છે પ્રતિપાદન. એવો આત્માનો એવો સ્વરૂપ અને સ્વભાવ નથી, અન્યથા કથન કરે છે. જીવનો એ સ્વભાવ નથી, છતાં એ જીવનો ભાવ જાહેર કરે તો એ અભૂતાર્થ અસત્યાર્થ છે, એને ખરેખર સાચું માનવું નથી, એ જીવનું સ્વરૂપ નથી, એ તો બગાડ છે. બીજી એક સદ્ભૂત વ્યવહાર છે. સદ્ભૂત વ્યવહાર એટલે શું? એ સદ્ભૂત એટલે વ્યવહાર છે એ સાચો છે, પણ સદ્ભૂત વ્યવહાર કે જીવની પર્યાયમાં રાગ થાય, એને જ્ઞાનની પર્યાય જાણે, તો એ રાગને જ્ઞાન જાણે તેને ઉપચરિત સદ્ભૂત વ્યવહાર કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાનની પર્યાય તો એ આત્માની છે માટે સદ્ભૂત, અને ભેદને જાણે છે માટે વ્યવહાર, અને ઉપચરિત એટલે કે એમાં એ પરનું અવલંબન આવ્યું રાગ ખરેખર, તો એને ઉપચાર કહેવામાં આવે, ઉપચરિત સદ્ભૂત વ્યવહાર. હવે અણુપચરિત સદ્ભૂત વ્યવહાર કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, તે ભેદ છે, તે એટલો ભેદ છે, પણ અણુપચરિત એટલે આત્માનું છે, એ જે જ્ઞાન તે આત્મા એ આત્માનો ભાવ છે, અને એ તેથી તેને સાચો છે, તેથી તેને અણુપચરિત સદભૂત એટલે જીવની પર્યાય છે અને ભેદ પડ્યો માટે વ્યવહાર. જ્ઞાન આત્માને જાણે છે અથવા જ્ઞાન તે આત્મા એમ જે કહેવું તે વ્યવહાર છે. એમ ચાર પ્રકારના જે વ્યવહાર ભગવાને કહ્યા એ ચારે પ્રકારના